સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાન ગ્રંથમાં સ્વામી ઉપદેશ આપે છે કે ભગવાનના ભક્તને કોઈ બીજા શત્રુ હોતા નથી, એને તો અંતરના જે શત્રુ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દમ, કપટ, એ જ એના માટે શત્રુ છે. બાકી ભગવાનના ભક્તો અજાત શત્રુ હોય, એને દુનિયામાં કોઈ શત્રુ ન હોય. યુધિષ્ઠિર રાજા એવા હતા, અજાત શત્રુ, જેને કોઈ દુનિયામાં શત્રુ ન હતો. એક સમજણ છે, દાદા ખચર ને કોઈ શત્રુ નહોતા. દાદા ખચર ને ઘણા માનતા હતા, પણ એને કોઈ નહોતા. ભગવાન ને મોટા પુરુષો તો અજાત શત્રુ હોય છે, પણ એને લોકો માનતા હોય છે, આ મારા શત્રુ છે. મુક્તાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામી બહુ ત્યાગ વૈરાગ વાળા હતા. સુરતમાં આવ્યા, એક દિવસ કાચી રસોઈ લઈ, એક દિવસ પાકી લઈ. પછી એક સાધુ હતા, એના બંને સંતોનો અભાવ આવ્યો અને મહારાજ ઉપર પત્ર લખ્યો કે આ મોદકાનંદ સ્વામી ને અનાત્માનંદ સ્વામી અમને બહુ દુઃખ દે છે. મહારાજે પત્ર વાંચ્યો, મહારાજ કે આ મોદકાનંદ સ્વામી કોણ ને અનાત્માનંદ સ્વામી કોણ? ત્યારે આત્માનંદ સ્વામી બેઠા હતા, એને કીધું કે મહારાજ, અમે વિષયનું ખંડન કરીએ અને કામ ક્રોધાદિકનું ખંડન કરીએ, એટલે આ સાધુએ અમારા બેના નામ પાડ્યા છે, મુક્તાનંદ સ્વામી ને મોદકાનંદ સ્વામી કહે છે અને મને અનાત્માનંદ સ્વામી કહે છે. મહારાજે તરત પત્ર ફાડી નાખ્યું. મહારાજે પૂછ્યું કે સ્વામી, તમે કઈ રીતે રસોઈ લેતા હતા? પાકી રસોઈ લેતા ત્યારે હું વિચાર કરતા હતા અને કાચી રસોઈ લેતા ત્યારે હું વિચાર કરતા? તો કે મહારાજ, પાકી રસોઈ લેતો ત્યારે એમ સંકલ્પ થતો કે આવા ભગવાનને ધારક સંતો જમે તો એ હરિભગતનું શ્રેય થાય, એને ગ્રાસે ગ્રાસે કોટી યજ્ઞનું ફળ મળે. એટલે એક દિવસ પાકી રસોઈ લેતો હરિભગતના કલ્યાણ માટે, એનું સારું થાય એટલા માટે. કાયમ પાકી લે તો પછી આળસ પ્રમાદ વધી જાય, ભજન થાય નહીં, શરીર વધી જાય. કાચી રસોઈ લેતા જ્યારે હું સંકલ્પ કરતા, તો કેમ થયું ભાઈ? ત્યાગી છે ને, રોજે મિષ્ટાન જમવું યોગ્ય નહીં. હા, એટલે બીજે દી કાચી રસોઈ લેતો, એટલે કે ભજન સારું થાય, ધ્યાન ભજનમાં શાંતિ રહે. આમ મોટા પુરુષના જે આશયો હોય ને એ બહુ શુદ્ધ હોય છે, પણ દેહાભિમાની હોય, આસક્ત હોય પંચ વિષયમાં, એને ઓળખી શકતા નથી, એને દુઃખ થતું હોય છે, પોતાનું ધૈર્ય ન થાય ને. એટલે ગુણાતાનંદ સ્વામી કહેતા કે અમારે દિવસે બહુ પ્રવૃત્તિ હોય, એટલે સવારમાં ઉઠી ત્યાંથી કામ ક્રોધાદિકનું ખંડન કરી, તો ઘણા એવું કહેતા કે જો સવારના પહોરમાં ઝાપડાને સંભાળે છે, એને હું સંભાળવાનો? પણ સ્વામી કે એને ખબર છે કાંઈ કે આ કામ ક્રોધાદિક તો એવા છે કે ભગવાનના માર્ગથી પાડી નાખે એવા છે, માટે સાવધાન થઈને એને જીતવા પડે છે. કો મહારાજ તો એવું કહેતા, ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની, આ ચાર પ્રકારના મનુષ્ય હરિભગત હોય તો એ સાથે અમારે બનતું નથી. ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની. પાંચમો ગણાયો કામી, કે કામી તો હરિભગત હોય તો અમારે કોઈ કાળે એનો વિશ્વાસ જ નથી, કે આ સત્સંગી છે. એ તો સત્સંગમાં હોય તો વિમુખ જેવો છે, આમ કીધું. ભગવાન સ્વામિનારાયણને શું ગમતું હતું એ બધી વાતો મહારાજે વચનાર્થમાં જણાવી છે. પોતાની કેવી રુચિ હતી, કેવું રહસ્ય છે, ભગવાનને કોનેરે સુવાણ થાય છે, શું ગમે છે. માટે આપણે જો ભગવાનને ગમવું હોય તો આ બધા દોષોથી રહિત થવું પડશે, નિષ્કામી થવું પડશે, નિર્સ્વાદી થવું પડશે, નિર્માની થવું પડશે, નિર્સ્નેહી થવું પડશે. ક્રોધ કોઈ ઉપર કરવો નહીં. મુક્તાનંદ સ્વામીના પદમાં લખ્યું છે, ક્રોધ ન કરવો રે હરિજન ઉપરે, વચન સુણી ન બાંધવું વેર રે. હા, કોઈ અરે વેર ન કરવો, ક્યારે કોઈ વચન મારે કઠણ તો સહન કરવું, ક્રોધ ક્યારે કરવો નહીં કોઈ ઉપર. ક્રોધથી માણસનું બહુ પતન થાય છે. માટે કામ ક્રોધાદિક દોષો ટળે તો ભગવાન મળે. ઓહ, આ બધા દમઘોષના દીકરા શિશુપાળ જેવા છે. એક વરરાજો પોખાતો હતો ને, તે હો નાગડા બાવા આવી ગયા. એ કે ક્યાં ઓરાહાય, તો કે વરરાજો પોખાય છે. તો વરરાજાને ધક્કો મારી નીચ બાટલા ઉપર સડી ગયો, કે હો જાય મહાપુરુષ કા પોખણા. બોલા ને એમ છું, એકને પોખી લો ને એટલે નડે નહીં, તો એકને પોખી તો બીજો સડી ગયો. એમ કરતા કરતા હવાર પડી ગયું, વરરાજાને પોખવાનું બાકી રહી ગયું. એમ સ્વામી કે આ બધા કામ ક્રોધાદિક દોષો એવા છે, ભગવાનને વરવા જઈએ ને તો એ ભગવાનને વરવા દેવા નથી, બધા બહુ ઊંડા છે. માટે મોટા પુરુષ કૃપા કરે તો ટળી જાય. ગોપાળાનંદ સ્વામી ઉમરેઠમાં બિરાજતા, ત્યાં સ્વામીની એક ઓરડી છે, ત્યાં ધ્યાન કરતા, સિંહાસન પાસે બેહીને માળા કરતા. એક હરિભગત રોજ આવે, ભગવાનને રોજ પ્રાર્થના કરે, હે મહારાજ, કામ ક્રોધ લોભ માન ઈર્ષા કપટ આ બધાથી રક્ષા કરજો. સ્વામી આ રોજ પ્રાર્થના સાંભળે. એક દી તો સ્વામી રાજી થઈ ગયા. એક દી કાંડું પકડ્યું હરિભગત, બોલ કેટલા ટાળવા છે. બોલો ગભરાઈ ગયો, એ કે સ્વામી રહેવા દેજો, હમણાં જ હજી લગ્ન કર્યા છે, તો હું કામ રોજ માયકશો ભગવાન પાસે. હે સ્વામી, કે આ જીવને વાસના ટળતી નથી. કહો, મોટા પુરુષ રાજી થાય તો કામ થઈ જાય. અમારે જેતપુરમાં સદગુરુ ગુણાતાન સ્વામીના શિષ્ય હતા બાલ મુકુંદાસ સ્વામી, બહુ સમર્થ સંત, વચન સિદ્ધ પુરુષ, બોલે એમ થાય. એમના શિષ્ય હતા કેશવચંદાસજી સ્વામી, બહુ પવિત્ર સંત, પૂર્વાશ્રમમાં વાણિયા હતા અને સરકારની નોકરી કરતા હતા. ગિરનારના પગથિયા છે ને, આજે એમણે બંધાવેલા હતા. પછી એને વૈરાગ છે એટલે સાધુ છે, સંતના યોગમાં આવ્યા એટલે. પછી અમારે સાધુને તો શું હોય, ઉપવાસ, કાંઈ યોગ્ય સંકલ્પ થઈ જાય, કાંઈ બ્રહ્મચર્યમાં ભંગ થાય તો ઉપવાસ કરવાના હોય. એટલે એક દિવસ ઉપવાસ કરેલો, પારણું કરવા ગયા. વલઈ પાછો સંકલ્પ કાંઈક અયોગ્ય થઈ ગયો, તો ભંડારમાંથી આવતા રહે. એટલે ગુરુએ પૂછ્યું બાલ મુકુંદ સ્વામીએ, કેમ કેશવ શરણદાસ પારણા કર્યા? તો કે સ્વામી, પારણા કરવા ગયો હતો પણ પાછો સંકલ્પ એવો છો એટલે આજે ઉપવાસ કરવાનો છે. એમની જે દઢતા, એમનું જે તપ, એમનો વૈરાગ, એમની ભક્તિ ને એનું અનુવૃત્તિ જોઈને સ્વામી બહુ રાજી થઈ ગયા એની ઉપર, કેશવચંદાસ સ્વામી ઉપર. કીધું, જાઓ સાધુરામ, પારણા કરી લ્યો, આજથી તમને કોઈ પણ સંકલ્પ નહીં થાય. આ થાંભલો છે ને, એને સંકલ્પ થાય તો તમને ભૂંડો સંકલ્પ થાય. સાધના કરે દોષ ન ટળે, પણ મોટા પુરુષ રાજી થઈ જાય ને તો દોષ બધા ટળી જાય. ગોપાળાનંદ સ્વામી બોટાદથી ગાડું જોડીને નીકળ્યા ગઢપુર જવા માટે. રસ્તામાં વરસાદ બહુ પડ્યો, ગાડો ખૂતી ગયો, તે પછી તો ઉતરી ગયા હેઠા, ને એ ગારો ખૂનતા ખૂનતા આવ્યા. સ્વામીનું શરીર તો બહુ પતલું, યોગી હતા, યોગીરાજ. આંજે આવ્યા ગઢપુરણ, બહુ થાક લાગ્યો. ઉતા એટલે એક સાધુ છે ને, સેવા કરવા આવ્યા પગદાબ. એટલે સ્વામીને તો ઊંઘ આવી ગઈ, એ તો પગ દાબતા જ રહ્યા, દાબતા રહ્યા, હવાર પડી ગયો. શ્રદ્ધાવાળા સાધુ છે, 4 વાગે જાગ્યા સ્વામી, કે સાધુરામ ફરી વાર આવ્યા કે શું? તો કે ના સ્વામી, હમે હાન નો શું. તો કે માગો માગો, તમારી ઉપર બહુ રાજી થઈ ગયો છું. સ્વામી બીજું અમારા સાધુને આપણે શું માગવાનું હોય? તમારી જેવા મોટા પુરુષને ભગવાન રાજી થાય, એમાં બધું આવી જાય. પણ એક તકલીફ છે, ક્યારેક ક્યારેક સ્વપ્નમાં ઉપવાસ પડે છે. એટલે સ્વામીએ આ માથે હાથ મૂકીને કીધું, જાઓ સાધુરામ, આજથી તમને હવે ક્યારેય ઉપવાસ નહીં પડે, ખરાબ સપનું પણ નહીં આવે. જીવ બળ્યો થઈ ગયો કહો, નહીતર તો સાધન તો કેવા. સૌભરી આદિકના 68,000 વર્ષ સુધી પાણીના ધરામાં ગળાબૂટ બેહીન તપ કર્યું. માછલાનો ઘર સંસાર જોવે ત્યાં ઊભા થઈ જાય, એટલે આ તો બાકી રહી ગયું કહો. ને માનધાતાને ત્યાં જાય ને 50 કરીણા કન્યાને પરણે, એ સાધનાથી થતું નથી. મોટા પુરુષ રાજી થાય ને તો દોષ તરત ટળે છે. એવું નહીં ભાઈ સાધના ન કરવી, મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય છે કે આપણામાં કંઈક એવી સાધના હોય તો. કૃપા એની ઉપર જ થાય છે કે કાંઈક આપણે મહેનત કરતા હોય, પ્રયત્ન કરતા હોય, છતાંય ન ટળે ને, પછી મોટા પુરુષ કૃપા કરે છે. એમને કાંઈ કૃપા કરતા નથી. નગર ઓલો એક બાવાજી નો તો 80 વર્ષે અણવાણે પગે તીર્થયાત્રા કરી, કાશી, જગન્નાથ, રામેશ્વર. પણ ઝીંઝરી ગામમાં આવ્યો, સૌરાષ્ટ્રમાં, બધે યાત્રા કરી કરી ત્યાં ઉતરો. માર્ગીનું મંદિર હશે, રાત્રે કોઈ બાયો સેવા કરવા આવી, ધર્મથી પાડ્યો, ભ્રષ્ટ કર્યો. પણ હતો જ્ઞાની એટલે બહુ પશ્ચાતાપ છો, રેડ્યો હવારમાં. એ કે મેને કાશી ડબોયા, જગન્નાથ ડબોયા, રામેશ્વર ડબોયા, ઝીંઝરી મેં તો મેરા સબ ડબોયા કહો. 80 વર્ષે પણ ભ્રષ્ટ થાય, જો ભગવાનની મોટાની કૃપા ન હોય. સાધનાથી કાંઈ થતું નથી, સાધનથી વાસના નહીં ટળતી. ગોપાલન સ્વામીને પ્રશ્ન કર્યો એની વાતોમાં, ક્વેશ્ચન છે કે સ્વામી જિંદગી પર્યંત ચાંદ્રાયણ ધારણા પારણા કરે તો કામ ટળે કે ન ટળે? સ્વામી કે ઉપરથી લાગે ટળી ગયો, પણ એ ટળે નહીં, અંતરમાંથી એનું બીજ ન જાય. અંતરમાંથી બીજ તો સાક્ષાત ભગવાનનું અંતરમાં દર્શન થાય ને ત્યારે જાય, અથવા તો કોઈ મોટા કૃપા કરે તો જાય. ગુણાતાન સ્વામીએ હરિભગતનું બાવડું પકડ્યું અને કીધું, ખબરદાર સંકલ્પ કર્યો છે, બધા સંકલ્પ બંધ કહો, શું તાકાત છે આ સંતો. બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢ પધાર્યા, ત્યાંના દ્વેષી દિવાન બ્રાહ્મણો, નવાબનો ઘોડો હતો વાલી નામનો, 20 જણા પકડી રાખે ને તો હાથમાં ન રહી. અને ઓલાને કીધું નવાબને, બ્રહ્માનંદ સ્વામીને મંદિર કરવું છે ને, આ ઘોડા ઉપર સવારી કરાવો. ઘોડો એવો તોફાનીઓ, કામી ઘોડો, જાયલો ન રે. પણ બ્રહ્માનંદ સ્વામી પાસે લાવ્યા એટલે બ્રહ્માનંદ સ્વામી કે મૂકી જો છૂટો, બધા છેટા વૈયા જાઓ. પડખે જઈને ભગવાનને સંભાળીને સ્વામિનારાયણ બોલીને એક થાપો માર્યો, ઘોડો થઈ ગયો નિષ્કામી. બોલો, જિંદગી પર્યંત ઊંચી આંખ કરી નહીં, હજારો ઘોડી વચ્ચે રાખે પણ ઊંચી આંખ કરીને ક્યારે એને જોયું નહીં. પછી એમના સંતો આવા મહારાજના તો ભગવાન કેવા મોટા છે, વિચાર તો કરો. હે, એક થાપા માંથી કામ ટાળી દી, હાવ થઈ ગયો બકરી જેવો. આ હતી સ્વામિનારાયણના સાધુમાં તાકાત. એનું કારણ કે એ ભગવાનને અખંડ ધારી રાખતા હતા, અખંડ ભજન કરતા હતા. એમના પ્રતાપથી આ બધું થતું હતું. સુરા ખાચર 26 વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય પાળતા. મારા સાધુ કીધા ને પછી પાછા ઘેર મોકલ્યા, પણ એમણે નિયમ રાખ્યો હતો કે આપણે બ્રહ્મચર્ય આજીવન પાળું, હું સાધુ છું એમ માનીને પછી એ ઘેર રહેતા હતા. ત્યારે બીજા દરબારોને એમ થતું હતું કે ઓહો, આ સુરો ખાચર 9 મણ વજનવાળો કેટલું ખાય, એ 6 મહિને ઘોડું બદલાવવું પડે. ઓલું ઘોડું નીકળી જાય 6 મહિને તો. હવે એકવાર કાંઈ કામ પ્રસંગે જસદણ જવાનું છું એને, વાજસુર ખાચર મહારાજનો દ્વેષી, એને ખબર પડી કે આ સુરા ખાચર સ્વામિનારાયણનો ભગત થયો હશે અને બ્રહ્મચર્ય વ્રત પાળે છે, માટે આ વખતે અહીંયા આવે ને તેને ધર્મથી ભ્રષ્ટ કરવો છે. એમાં આને આ વાતની ખબર પડી કે સુરા ખાચર આવ્યા છે જસદણમાં. તો એક બહાર મકાન હતું ખડકી બંધને ઉતારો આપ્યો, અને રાત્રિએ કોઈ ઉલટા સ્ત્રી હતી ને એને મોકલી, કીધું કે જા તું આ દરબારને ધર્મ ભ્રષ્ટ કરજે. ખડકી ખખડાવી દરબાર ખોલો, તો કે અત્યારે ન ખોલે, હવારે આવજે. તો કે ના, મારા છોકરાને પેટમાં દુખે ને દવા અંદર પડી રહી છે. અને દયા આવી ભાઈ, આવું કે એટલે દયા તો આવે ને. ખોલ્યું, હાવભાવ કરવા લાગી, તરત તરવાર કાઢી સુરા ખાચર, ચોટલો પકડીને ગળે અડાડી, બોલ રાંડ કોને મોકલીશ. તો કે જવા દેજો તમારી ગાય સુકે. આજના દરબારે કીધું તું કે આને ધર્મ ભ્રષ્ટ કરજે. સુરા ખાચર તો ત્યાંથી મારતે ઘોડે નીકળી ગયા. સવારે મહારાજ આ બાજુ ગઢપુરમાં સભા કરીને બેઠા છે. મહારાજ વખાણ કરે છે કે અમારો ભગત આવે છે, નિષ્કામી વર્તમાનમાં દઢ રહેનારો, કોણ હશે એ બધા વિચારમાં પડી ગયા. ત્યાં ઘડીક છું ત્યાં મારતે ઘોડે આવ્યા સુરા બાપુ. ઉતરીને માંડ્યા દંડવટ કરવા, પરસેવો રેબ જે. મહારાજ કે સુરા ખાચર, તમે તો માયાને જીતીને આવ્યા. અરે મહારાજ, આ તો તમારો પ્રતાપ, નહીતર માયા આગળ તો ભલભલા ગોથા ખાય. હે કહો, આવા બધા સંતો ભક્તો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા ને આજ પણ હોય છે. તે દી હતા ને આજ નથી એવું નહીં માનતા તમે, ભવિષ્યમાં હશે. તે દી હતા, આજ પણ છે અને ભવિષ્યમાં હશે. આ તો દિવ્ય સંપ્રદાય છે, આ તો સત્સંગમાં ભગવાન પ્રગટ વિચરણ કરે છે. આજ કેટલાય ભક્તો ઘરમાં પરણેલી સ્ત્રી હોવા છતાંય બ્રહ્મચર્ય રાખે છે, રહે કોઈથી સ્વામિનારાયણના પ્રતાપ સિવાય? કહો, અઘરું છે આ બધું. સ્ત્રી ભેગા રહેવું ને બ્રહ્મચર્ય રાખવું કઠણ છે. ખાશું ને કાંઈ સ્વાદ ઓછો થાય છે સ્વામી કે નહીં બને, હથિયાર બાંધશું ને ક્રોધ ઓછો થાય નહીં બને. છતાંય આજ આ સંપ્રદાયની અંદર એવા ઘણા વિરલ પુરુષો છે કે જે ભગવાનને ધારીને ભજન કરીને બ્રહ્મચર્ય વ્રત રાખે છે. એવા ભક્ત ભગવાનને મન બહુ પ્યારા છે. અખંડ આગ્રહ હે ઉપરે જેહ જેહ રાખે છે જન, તેહ તેહ એ શત્રુ થકી નર રહે નિરવિઘન. ગાફલ ને ઘાયલ કરે સાજુ રહેવા ન દિયે શરીર, નિષ્કુળાનંદ સચેત રહેવું ધરી દ્રઢતા યતિ ધીર. અંતઃશત્રુ જીતવા માટે જે આગ્રહ કરીને મીંડ્યા હોય છે ભગવાનને આગળ રાખીને, મોટાને આગળ રાખીને, તો એ શત્રુ થકી નિર્વિઘન થઈ જાય છે. પણ સ્વામી કે જે ગાફલ છે એને તો સાજુ શરીર રહેવા દેતા નથી, ગાફલને તો માયા તરત મારે છે. કહો માટે સાવધાન રહેવું, કલ્યાણના માર્ગમાં સાવધાન રહેવું પડે છે. ગાફલ થાય, ગાફલાય રાખે તો અંતઃશત્રુ માર્યા વિના રહે નહીં. નિષ્કુળાનંદ સ્વામીને એકવાર મહારાજે મુઠ્ઠીમાં કીધું, લો પ્રસાદ છે, જમી જાઓ, મોઢું ખોલો, તમારા મોઢામાં નાખી દો. નિષ્કુળાનંદ સ્વામી કે બતાવો શું છે, પછી જ મોઢામાં નાખું. ત્યારે બધા સંતો કહેવા માંડ્યા, મહારાજ પ્રસાદ આપે લઈ લો ને, એમાં શું તમે રકઝક કરો? તો કે ના બતાવો. મહારાજ કે અમારો વિશ્વાસ નથી, પ્રસાદ બતાવો પછી જ લેવાનો છે. બહુ રકઝક કરી બધા સંતોએ કીધું, પણ સ્વામીએ મોઢું ખોલ્યું નહીં. નહીતર પેલા બાવાનો સુરા ખાતે કીધું, મારે આ ભીમનાથની માનતા છે ને, આ ભીમનાથ જેવા રસ્તામાં બેઠા છે, ભીમા હતા તો 5 રૂપિયાની માનતા છે, પણ આની પાસે કપડાં નથી, નગ્ન અવસ્થામાં બેઠા છે, અને અહીં મૂકી તો કોક લઈ જાય. ત્યાં બાવાએ મોઢું ફાડ્યું, એ પ્રદક્ષિણા કરીને ધૂળની મુઠ્ઠી ભરીને નાખી અંદર, જો એસી તેસી કરવા માંડ્યો. એ કે ગોલકુના 2 લાફા નાખ્યા, એ કે ત્યાગી થઈને ક્રોધ કરસ. નિષ્કુળાનંદ સ્વામી કે બતાવો, એ બતાવ્યો હાથમાં રૂપિયો હતો. સ્વામી કે જો જેની ઉપર જાડે બેહરે મોઢામાં ગાલ દેત ને. મહારાજ કે અમારો પાડ્યો આ ન પીડ્યો સાધુ, તો બીજાનો પાડ્યો પડે? કહો. આવા હતા આપણા સંતો. સાવધાન, ગાફલાય નહીં જરાય, ગાફલાય રાખે અને અંતઃશત્રુ માર્યા વિના ન રહે. એ તો મોટા મોટાને જ પકડે, ઝીણા જાલવામાં નહીં જઈશ, માટે મોટાને જોઈશ. ઝીણા ઝીણાને શું પકડવાના, એ તો પડેલા જ હોય. પણ જે કંઈક ભગવાનને માર્ગે હાલ્યા હોય, કંઈક અંતઃશત્રુ લડાઈ કરતા હોય એવાને પકડે. પણ સાવધાન હોય ને એને વાંધો આવતો નથી, અસાવધાનને તો એ ભૂકા કાઢી નાખે. ઓલાને તો અયોગ્ય સંકલ્પ થાય ને ત્યાં જ દાય થાય, ક્રિયાની તો વાત જ ન આવે. હા, કે હું ભગવાનનો ભગત, હું ભગવાનનો સાધુ, મને આઘાત થયો, દાહ થાય એની ઉપર. અને મહારાજ કે સભાવારે જ્યાં સુધી શત્રુપણું ન થાય ત્યાં સુધી કોઈ સ્વભાવ ટળે નહીં, એને અરે તો વેર બાંધવું પડે. સ્વભાવ ઓળખાવે એને મોટા માનવા જોઈએ. એકે તો એવું લખ્યું કે જે આપણો સ્વભાવ ઓળખાને તેમ માનવું, દાટેલું ધન આપણને બતાવ્યું. આપણા સ્વભાવ ડટાયેલા છે ને, કોઈક બતાવે તો એટલા રાજી થવું, મને કોઈએ દાટેલું ધન બતાવ્યું છે. કહો, આપણને કોઈક સ્વભાવ બતાવે એને અરે વેર થઈ જાય. હા કહો, લ્યો. માટે ગાફલ ન રહેવું, નિષ્કુળાનંદ સચેત રહેવું, ધરી ડટતા ધીર. નકર આ અંતરમાં છે ને મોહ માયાના લોટ ઉડ્યા કરે છે, કામના ક્રોધના વાદળા ચડે છે, અંતર અંતરમાં તોફાન થયા કરે છે. એ બધું ધીરજતાથી ટાળવું, ધીરજ રાખવી. કામ આવે, લોભ આવે, સ્વાદ આવે, ભય આવે, ત્યારે ધીરજ રાખો તો કામ થાય છે. હવે સ્વામી એક પદ લખે છે, ધીરજ સમ નહી ધન રે સંતો, ધીરજ સમ નહી ધન, આવે અર્થે દોયલે દન રે સંતો, ધીરજ સમ નહી ધન. ધીરજ ને અહીંયા સ્વામી ધન સમાન ગણાવે છે. દોયલા દિવસ હોય એવા દેશકાળ આવે, દીકરો મરી જાય, સંપત્તિ નાશ થઈ જાય, સ્ત્રી મરી જાય, ત્યારે ધીરજ છે દોયલા દિવસનું ધન છે. ત્યારે એમ માને કે ના મહારાજ જે મારા માટે કરતા હશે એ સારું જ કરતા હશે. બહુ દીર્ઘ રોગ થઈ જાય શરીરમાં, ગમે એમ ઉપાય કરે તો ટળે નહીં. કહો સાધુ ને થયો પણ ધીરજ રાખે કે મહારાજ જે કરતા હશે એ સારું કરતા. અને મહારાજ તો એવા દયાળુ છે કે કાંઈક બે પાંચ જન્મ લેવાના હોય ને એને બદલે આ રોગ આ દેહમાં કાંઈક રોગ પ્રેરી અને આના જન્મે બધું ચોખ્ખું કરી દે તો બધાને ઘણાને એમ થાય કે આ સાધુ છે તો બીમાર રહીશ. હા પણ ભગવાન એની કસર ટાળતા હોય છે. સારા હરિભગત હોય તો 6 મહિનાનો ખાટલો રહે, 12 મહિનાનો રહે, તો શું કામ? તો કે એને જન્મ લેવાનો નથી, આ જન્મમાં જ એને પૂરું થઈ જવાનું હોય. ઘણા હાવ પાપી હોય તો બોલતા ચાલતા દેહ મૂકી દે તો એનું કાંઈ કલ્યાણ થાય છે? એ તો જમપુરીમાં જ જાય છે. અને ભગવાનનો ભગત તો ગમે એ રીતે દેહ છોડે એનું કલ્યાણ જ થાય છે. માટે આવા દેશકાળ કાંઈ આવે અને ત્યારે જો ધીરજ હોય ને તો એ દોયલા દિવસનું ધન છે. અતોલ દુખ પડે જ્યારે આવી તે તો ન સેવાય તન તેમાં કાયર થઈને કેદી તેમાં કાયર થઈને કેદી નવ દે નવચન રે સંતો ધીરજ સમ નહીં ધન. અતોલ દુઃખ આવી પડે જેની તુલના ન થાય, કહો સહેવાય નહીં રહેવાય નહીં એવું દુઃખ આવે છતાંય એમાં મન કાયર ન કરે. જે દુઃખ આવે અને ભોગવી લે ત્યારે ધીરજની જરૂર પડે છે. ધીરજ વિના થતું નથી. જુનાગઢમાં એક સાધુ હતા, બહુ સેવા કરેલી પણ કથા વાર્તા ધ્યાન ભજનનો અંગ નહીં. જાતિ ઉંમરે આંધળા થયા, આંધળા થયા એટલે પછી તો દોડા દોડી બંધ થઈ જાય અને પછી મૂંઝાણા. સ્વામીને કે મને કુવે પડવા જ્યો, હવે મારા દિવસો જાતા નથી. કારણ કે બેહીન કોઈ દી માળા કરી નહોતી, નહોતું ધ્યાન કર્યું, નહોતું ભજન કર્યું, તો આમ પછી કંટાળો આવે શરીરમાં કઈ દુઃખ આવે ને ત્યારે. પણ એ સમજણ હોય તો એમ માને કે નહીં જે ભગવાને જે કર્યું એ મારા માટે સારું કર્યું છે. તમે આ અત્યારે કઈ ગોખી રાખ્યા ને કીર્તન બીર્તન પછી કંઈક વચનાવત મોઢે હોય, પ્રકરણો મોઢે હોય, કીર્તનો મોઢે, એ છેલ્લી અવસ્થામાં બહુ કામ આવે. હા પછી તમારું શરીર ન હાલતું હોય તો એ તમારે તિલચિનના પાઠ, કીર્તનો, ભજન, જન્મંગલના પાઠ, પ્રકરણ એ બધું શરૂ રહે. કહો અમારે જેતપુરમાં મોટા સ્વામી હતા, એ ગમે ત્યારે એ જોવા નથી, એનું ભજન શરૂ જ હોય. તિલચિનના પાઠ હાલતા હોય, કાંઈ વંદુના પાઠ હાલતા હોય, કાં કીજીયના પાઠ હાલતા હોય, કાં સ્વામીની વાતો બોલતા હોય, કાં વચનાદ બોલતા હોય, અખંડ જાગે એટલે બધું શરૂ જ. કહો એમ ભજન થાય ને તો દુઃખમાં ધીરજ રહીશ, નહીં તો ધીરજ ન રહે. એમાં કાયર ન થાય કોઈ દી, ગમે એવું દુઃખ આવે તો કાયર ન થવું, હિંમત રાખજો. કાયર થાવ તો વધારે દુઃખ આવશે. હિંમત રાખી અને ભગવાનને આગળ રાખીને મંડે જવું. ધીરજવંતને આપે અત્યંત દુઃખ બહુ દૂરી જન તે તો સર્વે સહે શરીરે તે તો સર્વે સહે શરીરે જાણી તે જન અગ્ન રે સંતો ધીરજ સમ નહી ધન. ધીરજવાન હોય કોઈ એને અત્યંત દુઃખ આપે દુરીજન લોકો, પણ બધું સહન કરે શું કામ સહન કરે? તો કે અજ્ઞાની લોકો છે એને ખબર નથી કે આને દુઃખ ન દેવાય, છતાં દેતા હોય છે. તો આપણા નંદ સંતો જુઓ ને કેવું સહન કર્યું. મુક્તાનંદ સ્વામી, અદ્વૈતાનંદ સ્વામી, 20 સંતો ગામડા ફરતા હતા, લોયા નાગડકા બાજુ આવતા હતા. એમાંય વૈરાગી 2-5 આમાં મળ્યા. સંતો ઉપર બહુ દ્વેષ હતો. બાવળના હોટા કાપ્યા, કાંટા વાળા, અને હોટા કાપીને માંડ્યા ઝીકવા વાહામાં. ભરોળા ઉપડી ગયા, લોહી જાય હાલ્યું. પણ 20 સંતોમાંથી કોઈ સ્વામિનારાયણ સિવાય બીજું બોલતા નથી. અદ્વૈતાનંદ સ્વામી જે પૂર્વાશ્રમમાં મગ્નિરામ હતા, એને બધી વિદ્યા પછી આવડતી ને, કે સ્વામી તમે રજા આપો ને તો 2 હાઠેકા ભેગા કરો ને તો બધાના માથા ભટકાવા મળે. સ્વામી કે, સ્વામી આપણે તો ધીરજ રાખવાની છે, આ તો અજ્ઞાની લોકો છે, આપણે બધું સહન કરવાનું. એમાં મહારાજનો રાજીપો છે. બહુ માર્યા સંતોને, હાલી નો એક એવા થઈ ગયા. પછી તો ખબર પડી કે મહારાજ અહીંયા નાગડકામાં બિરાજે છે. જે નાગડકા આવ્યા બધા, પણ સ્વામી કે એક નદી આવી ના કે બધા લોહીના ચાદરો બધી ભરાઈ ગઈ હતી, લોહી કે ધોઈ નાખો ને બધું લોહી નાખો. મહારાજને ખબર ન પડવી પડે કે આ સંતોને માર્યા છે. બોલો કેટલી ધીરજતા. નહીતર આ તો સંકલ્પ કરે ત્યાં બધું ઊંધું ઉડી દેવ. હા, કેટલી બધી ધીરજતા. મહારાજ પાસે આવ્યા છે, ચિઠ્ઠી લખીને મોકલી હતી ત્યારે રજા વિના દર્શને ન જવાતું. ચિઠ્ઠી લઈને આવ્યો, મુક્તાનંદ સ્વામી વગેરે તમારા દર્શન કરવા માગે. તો કે આવવા જ જોયો મહારાજ. કે મહારાજ તો અંતર્યામી પણ બધું જાણે છે, પણ હવે દંડવટ કરવા સંતો જાય છે ને, દંડવટ થતા નથી. કોઈને હાથ ભાંગી ગયા છે, લોહી લુહાણ થઈ ગયેલા, પણ ઢાકેલું છે એટલે કાંઈ દેખાતું નથી. મહારાજ ઉભા થઈને નજીક આવ્યા છે. નામ સાદર જ્યાં ખેહી ને ત્યાં તો આ લોહી લુહાણ શરીર. મહારાજને બહુ દુઃખ છે, બહુ એટલે બહુ. મહારાજ કે અમારા સાધુ કીડી જેવા જીવને દુખવે નહીં, ના દુષ્ટે આટલું બધું દુઃખ આપ્યું, એમ કહીને ઉદાસ થયા. ત્યાં તો ભ્રકુટી ભંગ ચડાવ્યો, દેખી કંપવા લાગ્યો કાળ, મહાકાળ ને બધા હાજર થઈ ગયા. મહારાજ શું આજ્ઞા બોલો, કયો તો બધાનો નાશ કરી નાખી. ત્યારે દિવ્ય ચક્ષુવાળા રામદાસજીભાઈ હતા, એણે કીધું, મહારાજ બુરા બુરાય ન મેલે તો ભલા એની ભલાઈ કેમ છોડે. મહારાજ તમે અમને એટલા માટે લાવ્યા છો કે જ્ઞાની જન અપમાન કરે, તિરસ્કાર કરે, મારે તો એ બધું સહન કરવું. આપણે તો જીવના કલ્યાણ કરવા માટે આવ્યા છીએ. મહારાજ કે, રામદાસભાઈ તમે સારું ચૂકી દો ને, કે આજ અનંત બ્રહ્માનો પ્રલય કરી નાખતા. કહો એમ. પછી મહારાજે સંકલ્પ કર્યો ને પછી 69 નો કાળ પાડ્યો, તે બધો બગાડ નીકળી ગયો. હા, પોતાના ભક્તની સજ્જનોની મહારાજ રક્ષા કરીને જે પાપી લોકો હતા ને એનો ઘાણ કાઢી નાખ્યો બધાને. શાંતિ થઈ. પછી અતોલ દુઃખ આવે, આપણા નંદ સંતો એ સહન કર્યું છે, બીજાથી થાય નહીં. હા, આપણે તો કોકના 2 શબ્દ સહન ન કરીએ કે મારની ત્યાં વાત રહી. હે, કહો. એક સાધુ બાજા હરિભગત આવી રહી, ઇટોડા લઈને ઉભા રહી, કે તમારે રાંડ છે, મારે કોઈ રાંડ એમ નથી, આવી જાઓ તમને. ઓલા તો વયા જ ગયા. કહો તો આમાં ભગવાન રાજી થતા છે. સાધુ ના કે ઉલાલ ધરાળ હોય નહી. ધીરજ ધારી રહે નર નારી, પામે તે સુખ સદન. ધીરજ રાખી કષ્ટ સહન કરે ને એ બધા સુખ પામે છે. ધીરજ છે એ કષ્ટ કાપવાનો કુવાડો છે. ધીરજ ધારી રહે નર નારી, પામે તે સુખ સદન. કષ્ટ કાપવાનો એ છે કુઠારો, કષ્ટ કાપવાનો એ છે કુઠારો. વાઢે વિપત્તિના વન રે સંતો, ધીરજ સમ નહીં ધન. કષ્ટ કાપવાનો કુવાડો કોઈ હોય ને તો ધીરજ છે. માટે જીવનમાં કઈ કષ્ટ આવે ને તો આ કથા આપણને શીખવાડે, ધીરજ રાખજો તો સુખી થાઓ. કષ્ટમાં બહુ અકળાઈ જવું નહીં, ધીરજથી બધું કામ પતાવું. કારણ કે કષ્ટ ભગવાનના ભગત થાય ને એને કષ્ટ આવે જ છે. આગળ બધાને આવ્યા જ છે ને, કહો આજ તો સારું છે કે એની જેવા કષ્ટ અહીંયા કાંઈ અત્યારે આવવાના નથી. પણ આપણે આ સમાજમાં કંઈક થોડું ઘણું દુઃખ આવે, સમાજથી આવે, ક્યારેક કુટુંબીથી આવે, ક્યારેક સંબંધીથી આવે, ક્યારેક ઘરમાંથી આવે, ક્યારેક બહારથી આવે, ક્યારેક સત્સંગમાંથી આવે, એ બધું ધીરજ રાખીને સહન કરે તો સુખ સદન પામે. જો સુખનું ઘર મળે એને. માટે ધીરજ છે એ કષ્ટ કાપવાનો કુવાડો છે. વિપત્તિના વનોને વાઢી નાખે. જેમ કુવાડો હોય ને પછી વન કાપવું હોય તો કપાય ને, એમ વિપત્તિના વન છે એ ધીરજ રૂપી કુવાડાથી કપાય છે. આગે સીતા કુંતા ને દ્રૌપદી, ધારી ધીરજ યતિ મન. નિષ્કુળાનંદના નાથને કર્યા પૂરણ એણે પ્રસન્ન રે સંતો, ધીરજ સમ નહીં ધન. ત્રણના નામ લખ્યા, સીતા કુંતા ને દ્રૌપદી, ત્રણને બહુ દુઃખ પીડ્યો. આજની નારીઓને થોડું ઘણું દુઃખ હોય ને આનો વિચાર કરે ને તો એને ધીરજ રહે કે ભાઈ આ સીતાજીને કેટલું દુઃખ પીડ્યું. ભગવાન જેના ધણી હતા, રાજાની દીકરી હતી, છતાંય એને બે વાર વનમાં જવું પડ્યું. વિચાર તો કરો, હે. એક વાર તો પતિ આવી ગયા વનમાં, 14 વર્ષ કોઠા બોરા ખાઈને રહ્યા. વનમાં તો કેવું હોય કહો, ત્યાં કઈ રાજધાની થોડી હોય. અને બીજી વખત તો લોક અપવાદ આવ્યો, એને લઈને રામચંદ્ર ભગવાને સીતાનો ત્યાગ કર્યો. ગર્ભવતી હતા, લક્ષ્મણને કીધું રથ જોડીને આને જંગલમાં મૂક્યાઓ. બોલો, વાલ્મીકિ ઋષિના આશ્રમમાં મૂક્યા. તોય છતાંય એ સીતાજીએ ભગવાનનો અવગુણ ન લીધો. અવગુણ લેવાની જગ્યા હતી કે નહીં કહો. કાંઈ લોક અપવાદે નારીનો ત્યાગ કરાય? સીતાજી નિર્દોષ હતા, પરીક્ષા કરીને લાવ્યા હતા. દશરથ અગ્નિ આ બધાએ પરીક્ષા કરી, શુદ્ધ છે માટે કોઈ વાંધો નથી. છતાંય જરાક લોક અપવાદ આવ્યો, સીતાજી બહુ વાલા હતા, તોય ભગવાનનો ત્યાગ કરી દીધો. મહારાજ કે રઘુનાથજીમાં શરણાગત વત્સલપણું ખરું, પણ જરાય કોઈ વાંકમાં આવે ને તો તરત એનો ત્યાગ કરી દેતા. સીતાજી જરાક વાંકમાં આવ્યા, લોક અપવાદ આવ્યો, તો વાલા હતા તો ત્યાગ કરી દીધો. અને એ ઉતાર્યા વાલ્મીકિ આશ્રમના, ઋષિના આશ્રમમાં. પછી સીતાજી રડવા માંડ્યા, ત્યાં લક્ષ્મણે રડવા માંડ્યા. ત્યારે કીધું લક્ષ્મણને, ભાઈ હું મારા દુઃખ હારું રોતી નથી, પણ ભગવાન રામચંદ્ર બહુ કૃપાળુ છે. આજ એવું વિચારતા હશે કે સીતાને મેં વગર વાકે વનમાં મૂકી, માટે એ બહુ દુઃખ પામતા હશે. હું એના દુઃખ માટે રોઉં છું. મને તમે જંગલમાં મૂકી ગયા છો એનું મને દુઃખ નથી. પણ રામચંદ્રજીને કહેજો કે મારા દુઃખે દુઃખી ન થાય, વાલ્મીકિ ઋષિના આશ્રમમાં રહીને સુખેથી તમારું ભજન કરીશ. આ હતી સીતાજીની સમજણ, ધીરજ. કોઈ નારી આવું કહી શકે? ધણીને ત્યાગ કરી દીધા પછી કહો, માટે સીતાજીની કથામાંથી આ શીખવા જેવું છે કે હાહુ સંબંધી કંઈક દુઃખ આવે, પતિ સંબંધી દુઃખ આવે, દેહ નણંદ આ બધા હોય ને, ધીરજ રાખવી, મરી ન જવું. અમથા તો લોકો કંટાળે ને પછી જીવન ટૂંકાવે છે. સીતાજીના પેટમાં બાળક હતું, વનમાં મૂક્યા, બોલો, છતાં એને રામનો અવગુણ લીધો નથી. ત્યારે કુંતાજી જુઓ, કુંતાજીને કેટલા દુઃખ પીડ્યા. રાજા અને રાણી હતા પણ એ બાબત કઈ સુખ આવ્યું નહીં, વન વન ભટક્યા. આહા, કેટલું દુઃખ! પાંડવોને તો અતિશય દુઃખ. દ્રૌપદીજી સતી હતા, સતી હોવા છતાં કેટલું દુઃખ! ભર સભામાં દુશાસન જેના શિર તાણ્યા, છતાંય આ બધા દુઃખ એને શાંતિથી ધીરજ રાખીને સહન કર્યા છે. માટે આપણે આજ કઈ દુઃખ આવે જીવનમાં, શાંતિથી ભગવાનને સંભાળીને સહન કરવું, સુખી થવાય. એમ મોટા મોટા દુઃખ આવ્યા છે. ધર્મદેવ ભક્તિ માતાને મહારાજનું પ્રાગટ્ય થયા પહેલા 18 વર્ષ સુધી દુઃખ પીડ્યું છે. કેટલું? 18 વર્ષ સુધી દુઃખ પીડ્યું છે ધર્મ અને ભક્તિ માતાને. છતાં એ મૂંઝાણા નથી, એને ધીરજ ગુમાવી નથી. માટે કોઈ સંબંધી આપણને દુઃખ આવે, આ જગત છે એટલે ક્યાંક ક્યાંકથી આવે, હા, પણ એમાં ધીરજ રાખવી. કથા આવું શીખવાડે છે આપણે કે જીવનમાં હંમેશા ધીરજ રાખજો, તો એને કરીને ભગવાન પ્રસન્ન થાય છે. પણ ટૂંકી સમજણ વાળા, ટૂંકી બુદ્ધિ વાળા નિર્ણય તરત કરી લે છે. ક્રોધ આવે ને માણસને ત્યારે નિર્ણય તરત કરી લે કે આમ કરી જ નાખવું છે. ક્રોધ ઉતરે પછી નિર્ણય કરવો, હા, ત્યારે ક્રોધ હોય ત્યારે નિર્ણય સાચો ન થાય, ઊંધો થઈ જાય. પછી વિચારવું, વિચારવાન માણસ સુખી થાય છે. બહુ ઉતાવળિયા હોય ને એ બહુ દુઃખી થાય છે. હા, ઉતાવળિયા માણસને ગમે ને દુઃખ આવે. તમે બહુ ઉતાવળું બોલવા જાઓ તો બીજું નથી બોલાઈ જતું, બહુ ઉતાવળ આલો તો ઠેહું કેટલી વાગે, ગલોચ્છા ખાઈ જાય, બોલો. એટલે ઉતાવળ ક્યાં હારી નહીં, ઉતાવળે ખાવા ખાવા જાય તો અહોતરે જાય, પછી એવું આવે ઓહો હો હો કરે. પછી ધીરજ રાખીને ક્યાં કોઈ લઈ જવાનો છે? માટે જમતી વખતે ધીરજ રાખવી, શાંતિથી જમવું, ભગવાનને સંભાળી પ્રસન્ન મને જમો ને તો પચી જાય. ચિંતાથી ઉદ્વેગ મનથી તમે આહાર કરો એટલે પચે નહીં, પીત થઈ જાય, તકલીફ છે બધી. એટલે અહીંયા સ્વામી કહે છે ધીરજ રાખજો જીવનમાં, ધીરજ જેવું કોઈ ધન નથી. માટે શાંતિથી ભજન કરવું, સત્સંગ કરવો, કથા વાર્તા સાંભળવી, જીવનમાં કાંઈ દુઃખ આવે તો શાંતિથી દુઃખને ટાળવું, ઉતાવળિયા નથી જવું. ઉતાવળિયા માણે દુઃખી બહુ થાય છે. નારાયણ મુનિ દેવની જય.